એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે વાત કરવાના છીએ સ્ટીવ માર્ટિનના ખૂબ જ રસપ્રદ સંસ્મરણ બોર્ન સ્ટેન્ડિંગ અપ વિશે.
હા, રંગમંચ પર જન્મેલા. આ પુસ્તક ખરેખર અનોખું છે.
આપણે સ્ટીવ માર્ટિનને એક મહાન કોમેડિયન તરીકે તો ઓળખીએ જ છીએ, પણ આ પુસ્તક એમના જીવનના અને કારકિર્દીના એવા પાસા ઉજાગર કરે છે જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.
બિલકુલ. સ્ટીવ માર્ટિન એટલે અમેરિકન મનોરંજન જગતની એક સાચી બહુમુખી પ્રતિભા. કોમેડિયન તો ખરા જ, પણ અભિનેતા, લેખક, નિર્માતા, પછી પેલા બેન્જોના તો એ માસ્ટર છે, નાટ્યકાર, નવલકથાકાર અને કલા સંગ્રાહક પણ. 5 દાયકાથી વધુ સમયથી સક્રિય છે.
અદ્ભુત. અને આ પુસ્તક, જેમ તમે કહ્યું, એ કોઈ સામાન્ય સેલિબ્રિટી બાયોગ્રાફી નથી, બરાબર ને? એનાથી કંઈક વધુ છે.
ચોક્કસ, આ તો એક જાતનું કેસ સ્ટડી છે. એ સમજાવે છે કે કલાત્મક સફળતા, ખાસ કરીને આવી ક્રાંતિકારી સફળતા, એ કોઈ આકસ્મિક ઘટના નથી. એની પાછળ કેટલો ઇરાદાપૂર્વકનો, પદ્ધતિસરનો, લગભગ વૈજ્ઞાનિક કહી શકાય એવો પરિશ્રમ હોય છે.
એટલે કે એક કોમેડી પર્સનાલિટી કેવી રીતે બને છે, કેવી રીતે ટોચ પર પહોંચે છે અને પછી કેવી રીતે એનો અંત પણ આવે છે, એની આખી વાત.
હા, અને એ આજે પણ એટલું જ મહત્વનું છે, કારણ કે આપણે સફળતાને ઘણીવાર નસીબ કે જન્મજાત ટેલેન્ટ માની લઈએ છીએ, પણ માર્ટિનની કહાણી બતાવે છે કે એમાં ગણતરીપૂર્વકના પ્રયત્નો, બૌદ્ધિક તીક્ષ્ણતા અને કળાપૂર્ણ થયા પછી એનાથી દૂર જવાની હિંમત પણ જોઈએ.
સાચી વાત. પોતાનો અવાજ શોધવો અને એની કિંમત ચૂકવવી. તો ચાલો શરૂ કરીએ એમની સફર. શરૂઆતના વર્ષો કેવા હતા? એમનું ઘડતર ક્યાં થયું?
એમના શરૂઆતના વર્ષો જ ખરેખર પાયારૂપ હતા. એમનો પરિવાર કેલિફોર્નિયાના ગાર્ડન ગ્રોવમાં રહેવા ગયો અને ડિઝનીલેન્ડની બિલકુલ નજીક, એટલે માત્ર 10 વર્ષની ઉંમરે એમને ત્યાં નોકરી મળી ગઈ.
10 વર્ષની ઉંમરે?
હા.
ડિઝનીલેન્ડમાં
શું કામ કરતા હતા? પહેલા તો ગાઈડબુક વેચતા, અને પછી જે એમના માટે ટર્નિંગ પોઈન્ટ બન્યું, એ મેજિક શોપમાં કામ કરવા લાગ્યા, જાદુની દુકાન.
એટલે જાદુ અને પ્રદર્શન કળા તરફનો લગાવ ત્યાંથી શરૂ થયો.
બરાબર. એ દુકાન એમના માટે એક સ્કૂલ જેવી બની ગઈ. ડિઝનીલેન્ડને એક કલાત્મક સંરક્ષણાલય તરીકે જોતા હતા, અને ત્યાં ગોલ્ડન હોર્સશો રિવ્યુના એક અનુભવી કલાકાર હતા, વોલી બોએગ.
હા, એમનો ઉલ્લેખ છે પુસ્તકમાં. માર્ગદર્શક જેવા હતા એમના માટે.
હા, ભલે ફોર્મલી નહીં, પણ માર્ટિન એમને જોઈ જોઈને ઘણું શીખ્યું. ટાઈમિંગ, મિસડિરેક્શન, એટલે કે ધ્યાન કેવી રીતે બીજે દોરવું, અને સૌથી અગત્યનું, સ્ટેજ પરનો આત્મવિશ્વાસ. આ બધું હજારો કલાકના ઓબ્ઝર્વેશન અને પ્રેક્ટિસનું પરિણામ હતું.
એટલે એમણે કહ્યું છે ને કે હું કોમેડિયન તરીકે નહોતો જન્મ્યો, જાદુગરનો એપ્રેન્ટિસ હતો.
એણે પ્રેક્ષકોનું ધ્યાન કેવી રીતે જાળવી રાખવું તે શીખ્યો. બિલકુલ. કોમેડી પછી આવ્યું, પહેલા પરફોર્મન્સ આવ્યું.
ડિઝનીલેન્ડ પછી એમની યાત્રા ક્યાં પહોંચી?
ડિઝનીલેન્ડ પછી એ ગયા નોટ્સબેરી ફાર્મ. ત્યાં એક બર્ડ કેજ થિયેટર હતું. ત્યાં એમણે વોડેવિલ અને મેલોડ્રામા જેવા જૂની સ્ટાઇલના શોમાં કામ કર્યું. અહીં એમણે બેન્જો વગાડવાનું કૌશલ્ય નિખાર્યું અને પોતાના નાના નાના એક્ટ્સ તૈયાર કરવાનું શરૂ કર્યું. આ સમયગાળો પુનરાવર્તન અને સુધારાનો હતો.
અને અહીં જ એમને સમજાયું કે નિયમો તોડતા પહેલા તેને સમજવા જરૂરી છે.
સાચી વાત. અને આ જ અરસામાં એમણે કોલેજમાં ફિલોસોફીનો અભ્યાસ શરૂ કર્યો, જેણે એમના કોમેડી તરફના અભિગમ પર બહુ મોટી અસર પાડી.
ફિલોસોફી? એ કઈ રીતે? કોમેડી અને ફિલોસોફી?
હા, શરૂઆતમાં કદાચ થોડું વિચિત્ર લાગે, પણ ફિલોસોફી અને તર્કશાસ્ત્રના અભ્યાસથી એ જોકને ખાલી હસાવાની ચીજ તરીકે નહીં, પણ એક તાર્કિક પ્રસ્તાવ, લોજિકલ પ્રોપોઝિશન તરીકે જોવા લાગ્યા. એ જોકની બનાવટ એના મૂળભૂત તર્ક પર વિચારવા લાગ્યા.
ઓકે, એટલે કે જોકનું વિશ્લેષણ કરવા લાગ્યા, એના બંધારણને સમજવાનો પ્રયત્ન કર્યો.
બરાબર. અને એનાથી એમને હિંમત મળી કે પરંપરાગત કોમેડીના જે નિયમો છે એના પર જ સવાલ ઉઠાવી શકાય. શું જોક માટે પંચલાઇન જરૂરી છે?
અને આ નવા વિચારો સાથે એમણે સ્ટેન્ડ અપ કોમેડી ક્લબમાં કામ કરવાનું શરૂ કર્યું, અને શરૂ થયો સંઘર્ષનો લાંબો દોડ. લગભગ 10 વર્ષ, ખરું ને?
હા, 1960ના દાયકાનો અંત અને 1970ની શરૂઆત, એ 10 વર્ષ ભયંકર મુશ્કેલ હતા. નાના નાના ક્લબમાં રાતો સુધી પરફોર્મ કરવાનું, ઘણીવાર પ્રેક્ષકો એકદમ ઉદાસીન હોય અથવા તો વિરોધી પણ હોય, સતત નિષ્ફળતા, એકલતા, પોતાની જાત પર શંકા, બધું જ હતું.
અને આ જ મુશ્કેલ સમયમાં એમણે પોતાની એ એન્ટી કોમેડી શૈલી વિકસાવી. આ શું હતું બરાબર? એન્ટી કોમેડી
એટલે કોમેડીના નિયમોથી ઉલટું ચાલવું. એમણે નક્કી કર્યું કે એ પંચલાઇન નહીં આપે, પ્રેક્ષકો રાહ જોયા કરે અને એ રાહ જોવાની જે અપેક્ષા છે, જે ટેન્શન છે, એ જ મજાક બની જાય.
વાહ, આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર કહેવાય.
હા, અને પોતાના પ્રોપ્સનો ઉપયોગ પણ બહુ ગંભીરતાથી કરતા. પેલું માથામાંથી આરપાર નીકળતું તીર કે પછી ફુગ્ગા વાળીને પ્રાણીઓ બનાવવા, બધું એકદમ સિરિયસલી, જાણે કોઈ મોટું ફિલોસોફિકલ કામ કરી રહ્યા હોય. આ વાહિયાતપણું અને ગંભીરતાનું મિશ્રણ જ એમની કોમેડી હતી.
પણ લોકોને શરૂઆતમાં આમાં હસવું નહોતું આવતું એમ?
બિલકુલ નહીં. વર્ષો સુધી લોકો સમજ્યા જ નહીં કે આ શું કરે છે, પણ એ અડગ રહ્યા. દરેક નિષ્ફળ શોમાંથી ડેટા લેતા કે શું કામ ન કર્યું, કેમ ન કર્યું, જાણે કોઈ વૈજ્ઞાનિક પ્રયોગ કરી રહ્યા હોય.
10 વર્ષ સુધી આટલી ધીરજ, અને પછી ટીવી આવ્યું અને બધું બદલાઈ ગયું.
હા, ટેલિવિઝન એમના માટે વરદાન સાબિત થયું. પહેલા ધ ટુનાઇટ શો સ્ટારિંગ જોની કાર્સનમાં દેખાવાથી ઓળખ મળી, પણ ખરી ક્રાંતિ આવી સેટરડે નાઇટ લાઇવ એટલે કે SNL થી.
SNL એ તો અમેરિકન કોમેડીનો લેન્ડમાર્ક શો હતો,
અને એના યુવા દર્શકો માર્ટિની આ વિચિત્ર, વ્યંગ્યાત્મક, એપ્સર્ડ કોમેડી સાથે તરત કનેક્ટ થઈ ગયા. પેલું એમનું કેચફ્રેઝ વેલ એક્સક્યુઝ મી તો વાયરલ થઈ ગયું. જાણે 10 વર્ષની મહેનત પછી એમનું ઉત્પાદન સાચા માર્કેટ સુધી પહોંચ્યું,
અને પછી તો એ સુપરસ્ટાર બની ગયા. 1976 થી 1979નો સમય, દુનિયાના સૌથી મોટા કોમેડિયન.
હા, એ સમય અકલ્પનીય હતો. એમના કોમેડી આલ્બમ્સ પ્લેટિનમ ગયા. લેટ્સ ગેટ સ્મોલ, અ વાઇલ્ડ એન્ડ ક્રેઝી ગાય, એ મોટા એરેનામાં ટૂર કરતા હતા, હજારો લોકો આવતા. એ સમયે એકલા સ્ટેન્ડ અપ કોમેડિયન માટે આ અસાધારણ હતું.
પેલું વાઇલ્ડ એન્ડ ક્રેઝી ગાયવાળું એમનું પાત્ર તો આઇકોનિક બની ગયું.
બિલકુલ. પણ આ જબરદસ્ત સફળતાની એક બીજી બાજુ પણ હતી. આટલા મોટા એરેનામાં બધાને હસાવવા માટે એમણે પોતાની કોમેડીને થોડી વધુ સામાન્ય, વધુ કેચફ્રેઝ આધારિત બનાવવી પડી.
એટલે કે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું.
હા, એવું એમને લાગવા માંડ્યું. એમને લાગ્યું કે હવે નવું નથી કરી રહ્યા, પણ પોતાની સફળતાને રિપીટ કરી રહ્યા છે. પેલી શોધખોળની મજા જતી રહી, અને આટલી ભીડ વચ્ચે પણ એમને એક પ્રકારની એકલતા લાગવા માંડી.
આ છે સફળતાનો વિરોધાભાસ. જે મેળવવા આટલી મહેનત કરી, એ મળ્યા પછી એ જ બંધન લગવા માંડે.
અને એટલે જ જ્યારે પોતાની કારકિર્દીમાં ટોચ પર હતા 1980માં, એમણે અચાનક જાહેરાત કરી કે એ સ્ટેન્ડ અપ કોમેડી છોડી રહ્યા છે.
શું વાત કરો છો, ટોચ પર પહોંચીને છોડી દીધું, કેમ?
કારણ કે એ માનતા હતા કે એમનો જે એક્ટ હતો, એ જે પાત્ર હતું, એ કમ્પ્લીટ આર્ટવર્ક હતું. એની શરૂઆત હતી, મધ્ય હતો અને હવે અંત આવી ગયો હતો. એનાથી વધુ કરવું એ પોતાની જ નકલ કરવા જેવું હતું. એમણે એ પાત્રને, એ એક્ટને પૂર્ણ થયેલું માનીને સન્માનપૂર્વક વિદાય આપી.
આ ખરેખર અસાધારણ કલાત્મક પ્રમાણિકતા કહેવાય. પ્રસિદ્ધિ છોડી દેવી, અને પછી એમણે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
હા, ધ જગ જેવી ફિલ્મોથી એમની ફિલ્મ કારકિર્દી શરૂ થઈ. પણ સ્ટેન્ડ અપ કોમેડીમાં એમનો વારસો બહુ મોટો છે. એમણે કોમેડીની વ્યાખ્યા બદલી, સાબિત કર્યું કે નિપુણતા એ ઇરાદાપૂર્વકના પ્રયત્નનું ફળ છે, અને કલાત્મક સત્યતા એ પ્રસિદ્ધિ કરતાં વધુ મહત્વની છે.
આટલી અદ્ભુત સફર પાછળ એમની મુખ્ય ફિલોસોફી શું હતી? એક તો સ્પષ્ટ છે, ઇરાદાપૂર્વકનો અભ્યાસ, સતત મહેનત.
ચોક્કસ, ડીપ વર્ક, જેને કહી શકીએ નિપુણતા એમનેમ નથી આવતી. એના માટે ઊંડું, ધ્યાન કેન્દ્રિત કામ કરવું પડે છે. માર્ટિન માટે કોમેડી એક વિજ્ઞાન જેવી હતી. પ્રેક્ષકોની પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવું, શબ્દોની પસંદગી, ક્યાં અટકવું, ક્યાં પોઝ લેવો, બધું જ ગણતરીપૂર્વકનું.
અને બીજું, કલાના સ્વરૂપને જ તોડી નાખવું. ખાલી સારા કોમેડિયન નહીં, પણ એક નવી જ કેટેગરી બનાવી. અહીંયા પેલી ફિલોસોફી કામે લાગી હશે ને?
હા, બિલકુલ. ફિલોસોફીએ એમને મૂળભૂત પ્રશ્નો પૂછતા શીખવ્યું. એમની એન્ટી કોમેડી એ પરંપરાગત જોક સ્ટ્રક્ચરનો સભાન ભંગ હતો. એમણે બતાવ્યું કે રમૂજ ખાલી પંચલાઇનમાં નથી, પર્ફોમન્સમાં, એબ્સર્ડિટીમાં, અપેક્ષાઓ સાથે રમવામાં પણ છે.
પુસ્તકમાં કલાકારની એકલતાની વાત પણ બહુ સ્પર્શી આવી છે. હજારો લોકો સામે હોવા છતાં અંદરથી એકલા.
હા, એ બહુ સાચી વાત છે. વર્ષો સુધી જ્યારે તમારો આઈડિયા કોઈ ના સમજે ત્યારે તમે એકલા જ હો છો, અને પછી જ્યારે પ્રસિદ્ધિ મળે ત્યારે પણ એ ભીડમાં એક અલગ પ્રકારની એકલતા હોય છે, સતત લોકોની નજરમાં રહેવાનું દબાણ.
અને પેલું પાત્ર વાઇલ્ડ એન્ડ ક્રેઝી ગાય, એ એટલું સફળ થયું કે છેલ્લે એમના માટે જેલ જેવું બની ગયું.
બરાબર. એક પરફોર્મન્સ આર્ટ પીસ હતું જે એમણે ખૂબ મહેનતથી બનાવ્યું હતું, અને જ્યારે એમને લાગ્યું કે એ પાત્ર પૂર્ણ થઈ ગયું છે ત્યારે એમણે એને છોડી દીધું. પોતાના સર્જનથી અલગ થવાની આ હિંમત હતી.
એ વાત પણ મહત્વની છે કે સફળતા ફક્ત પોતાની મહેનત પર આધારિત નથી હોતી, સમય અને સંજોગો પણ ભાગ ભજવે છે.
ચોક્કસ. 1970ના દાયકાનું અમેરિકા, વિયેતનામ યુદ્ધ પછીનો સમય, સ્થાપિત મૂલ્યો સામેનો અસંતોષ, આ બધું એમની એન્ટી અથોરિટી સ્ટાઇલ માટે પરફેક્ટ બેકડ્રોપ હતું. નવીનતા હંમેશા કલાકાર અને સમાજની સ્વીકૃતિ વચ્ચેનો મેળ હોય છે.
અને એક અંગત વાત જે આખા પુસ્તકમાં વણાયેલી છે, પિતાની સ્વીકૃતિની શોધ.
હા, એમના પિતા સાથેનો સંબંધ ઘણો જટિલ હતો. એમના પિતા રિયલ એસ્ટેટ એજન્ટ હતા, પણ મનમાં કલાકાર બનવાની ઈચ્છા હતી. એ સ્ટીવની કારકિર્દીથી ખુશ નહોતા, ઘણા ટીકાત્મક હતા. એટલે કદાચ સ્ટીવની સફળતા પાછળ ક્યાંક ને ક્યાંક પિતાનું એપ્રુવલ મેળવવાની ઊંડી ઈચ્છા પણ કામ કરતી હતી.
આખી જર્ની જોતા એવા કયા ત્રણ મોટા વળાંક હતા જેણે બધું બદલી નાખ્યું?
ત્રણ મુખ્ય ટર્નિંગ પોઈન્ટ્સ. પહેલો તો હું કહીશ ડિઝનીલેન્ડનો અનુભવ, ખાસ કરીને મેજિક શોપ. એ ખાલી નોકરી નહોતી, એ એમની ટ્રેનિંગ ગ્રાઉન્ડ હતી. વોલીબોવાક પાસેથી પર્ફોમન્સના ફંડામેન્ટલ્સ શીખવા, પ્રેક્ટિસનું મહત્ત્વ સમજવું, એ પાયો હતો.
બીજો મારા મતે પેલો ફિલોસોફીનો અભ્યાસ અને એના પરથી એન્ટી કોમેડીનો આઈડિયા, એક બૌદ્ધિક છલાંગ હતી.
બરાબર. એનાથી જ એમણે પરંપરાગત કોમેડીથી અલગ રસ્તો લીધો. પંચલાઇન કાઢી નાખવી, પર્ફોમન્સને જ કોમેડી બનાવી. ક્લબના એ મુશ્કેલ સમયમાં આ નિર્ણય લેવો એ બહુ મોટી વાત હતી. એનાથી જ એમની યુનિક સ્ટાઇલ બની.
અને ત્રીજો, જેણે એમને સ્ટારડમ આપ્યું, સેટરડે નાઇટ લાઈફ.
હા, વર્ષો સુધી નાના ક્લબમાં એક્ટ ઘસ્યા પછી SNL એમને યોગ્ય સમયે યોગ્ય પ્લેટફોર્મ અને સાચા પ્રેક્ષકો આપ્યા. એનાથી એ રાતોરાત, ભલે એ રાત 10 વર્ષની હતી, નેશનલ ફિનોમિનન બની ગયા. એમની વિચિત્ર કોમેડીને માન્યતા મળી. વાઇલ્ડ એન્ડ ક્રેઝી ગાય કલ્ચરલ આઇકોન બન્યો. આ ત્રણ પોઈન્ટ્સ બહુ ક્રિટિકલ હતા.
આ આખી વાત પરથી આપણને સામાન્ય માણસ તરીકે જીવન વિશે શું શીખવા મળે છે? ઘણા બોધપાઠ છે આમાં.
પહેલું તો એ જ કે માસ્ટરી મેળવવી એ લાંબી, મુશ્કેલ અને ઘણીવાર એકલવાઈ સફર છે. રાતોરાત સફળતા જેવું કંઈ નથી હોતું, એની પાછળ વર્ષોની મહેનત હોય છે. બીજું, નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી, એ તો શીખવાનો ભાગ છે. માર્ટીને નિષ્ફળતાને ડેટા તરીકે વાપરી એમાંથી શીખીને આગળ વધ્યા. આ દ્રઢતા બહુ મહત્વની છે.
અને પેલી વાત કે સફળતા પોતે જ ક્યારેક મર્યાદા બની શકે છે, એટલે ક્યારેક જે ચાલી રહ્યું છે ભલે સફળ હોય એને છોડીને આગળ વધવાની હિંમત રાખવી પડે છે, પોતાની જાતને રીઇન્વેન્ટ કરવાની જરૂર પડે છે.
અને એ ત્યારે જ શક્ય બને જ્યારે તમારું સેલ્ફ વર્થ ખાલી બહારની સફળતા પર આધારિત ન હોય. એમની પાસે એક ઇન્ટરનલ સ્કોરકાર્ડ હતું. લોકોની તાળીઓ કે વેચાણના આંકડા એમના માટે અંતિમ માપદંડ નહોતા. આ આંતરિક મજબૂતી જ એમને ટોચ પરથી ઉતરવાનો નિર્ણય લેવામાં મદદ કરી શકી.
ઓડિયન્સ અને પોતાની જાત સાથેનો સંબંધ કેટલો કોમ્પ્લેક્સ હોય છે એ પણ સમજાય છે.
છેલ્લે, પેલો કાયમી તણાવ, કલાત્મક પ્રામાણિકતા અને કોમર્શિયલ સફળતા વચ્ચેનો. પોતાની કળાને વફાદાર રહેવું કે પછી વધુ લોકો સુધી પહોંચવા માટે થોડું બદલાવવું, આ બેલેન્સ શોધવું એ દરેક ક્રિએટિવ વ્યક્તિ માટે પડકાર છે.
સરસ. તો આખી ચર્ચાના અંતે જો ત્રણ મુખ્ય શીખ તારવવી હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કઈ હશે?
ભાવનાત્મક રીતે હું કહીશ કે કલાકારની સફર બહારથી ગમે તેટલી ગ્લેમરસ લાગે, અંદરથી ઘણીવાર એકલતા ભરી હોય છે. અને સફળતાની તીવ્ર ઝંખના પાછળ ક્યારેક બહુ ઊંડી અંગત જરૂરિયાતો, જેમ કે પિતાની સ્વીકૃતિની અધૂરી ઈચ્છા, છુપાયેલી હોઈ શકે છે. આ માનવીય પાસા પ્રત્યે સંવેદનશીલ બનવું જરૂરી છે.
બૌદ્ધિક રીતે મને લાગે છે કે સાચી નવીનતા એ નથી કે તમે જૂની વસ્તુને થોડી સારી બનાવો. સાચી નવીનતા ત્યારે આવે જ્યારે તમે મૂળભૂત નિયમો પર જ સવાલ ઉઠાવો અને કંઈક નવું જ બનાવો, જેમ માટીને એન્ટી કોમેડીથી કર્યું, કોમેડીના વ્યાકરણને જ બદલી નાખ્યું.
અને સાર્વત્રિક શીખ તરીકે સૌથી સ્પષ્ટ વાત એ છે કે નિપુણતા એ લાંબા, ફોકસ્ડ પ્રયત્નો અને નિષ્ફળતામાંથી શીખતા રહેવાનું પરિણામ છે. સફળતા રાતોરાત નથી મળતી, અને એને ટકાવી રાખવા માટે સતત બદલાતા રહેવાની, વિકાસ કરતા રહેવાની અને જરૂર પડે જૂનું છોડીને નવું અપનાવવાની હિંમત રાખવી પડે છે. ધીરજ, પરિશ્રમ અને પરિવર્તનની હિંમત.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.